cowboy of the sun.
ગુણને સંગે ક્યાંથી નિર્ગુણ થાય, જ્યાંથી આવ્યા તેમાં પાછા સમાયેલા, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાન. ગુણને સંગે ક્યાંથી નિર્ગુણ થાય, ભટકો. આ કડીનો અર્થ ઘણા લોકો એવો પણ સમજે છે કે ભગવાનના મોટા મોટા જે અવતારો થયા બધા ગુણી છે, એને સંગે નિર્ગુણ નહીં થવાય, પણ એવો અર્થ નથી થતો. એવો અર્થ જો કરીએ તો વડતાલનો 18મા વચનામૃતના શબ્દો મહારાજ અન્યથા થાય. મહારાજ કે કેટલાક ભગવાન કૃષ્ણને શુદ્ધ સત્વાત્મક સમજે છે એને શ્રીમદ ભાગવતના પૂર્વાપરની ખબર જ નથી. કારણ કે ભગવાન પણ જ્યાં પ્રવેશ કરે ત્યાં માયા ઊભી રહી શકે, અને ભગવાન જ્યાં પ્રવેશ કરે ત્યાં માયા ઊભી રહી શકે નહીં. મહારાજે કાલે પ્રથમના 12મા વચનામૃતમાં પુરુષને પણ માયા થકી પર કહી, અને માયા અબાધિત જો કીધો હોય તો ભગવાનના અવતારને કદી પણ માયા બાધિત કહેવાય નહીં. પણ યાદ રાખજો, એને માયા બાધિત ન કહી શકાય, અને માયા બાધિત નથી એ વસ્તુ સાબિત કરે આ ધારણ સ્વામીનો ગ્રંથ. સ્વામી કે વૈકુંઠ ગોલોક અક્ષરધામ ત્રણે ધામ સનાતન છે. સનાતન વસ્તુ એ જ હોઈ શકે જે માયા અબાધિત હોય, માયા જેને બાધ ન પમાડી શકતી એ જ અબાધિત હોઈ શકે, અને એ જ સનાતન હોઈ શકે. સ્વામી કે એ ત્રણ ધામ નિત્ય છે, સનાતન છે, કદી પણ નાશ પામતા નથી. પરંતુ સ્વામી તુરંત વાતમાં એક વાત લખી, સ્વામી કે પણ આત્યંતિક પ્રલયમાં વૈકુંઠ અને ગોલોક બંને લીનપણાને પામી જાય છે. અખંડ તો એક દર્શન આપે છે કે ધામ તો એક અક્ષરધામ રહે છે. ફરીને ઉત્પત્તિ કાળે વૈકુંઠ ગોલોક યથાવત સર્જાઈ જાય છે. એનો મતલબ એ ધામ અખંડ જરૂર છે, સનાતન જરૂર છે, પરંતુ અક્ષરધામની લેવલે એની કેટેગરી ઘણીક નીચી છે. અને વાત મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં પણ બતાવી. મહારાજ કે વૈકુંઠ ધામમાં ઘણું બધું સુખ છે, એના કરતા ગોલોકમાં અધિક છે, અક્ષરધામમાં તો અતિ અધિક સુખ છે. અક્ષરધામમાં તો અતિ અધિક સુખ છે. બીજા નંબરમાં અંત્યના બીજા વચનામૃતમાં મહારાજ કે આ જે સભા છે એ બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ અને ગોલોકની સભા કરતા શ્રેષ્ઠ છે, અને આ સભા જો શ્રેષ્ઠ ન હોય તો 500 પરમહંસનો અમને સોગંદ છે. યાદ રાખજો, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ અને ગોલોકની સભા કરતા શ્રેષ્ઠ છે, પણ મહારાજ એમ ન કીધું કે અક્ષરધામની સભા કરતા શ્રેષ્ઠ છે. કારણ કે પેલા ચારે ધામની અંદર તેના અધિપતિઓ માને સર્વોથી પર પુરુષોત્તમ નારાયણ, એમાં એમણે જેમાં સામર્થ્ય મૂકી છે અને અવતાર સંવિદ બન્યા છે એવા અવતારોથી પ્રસ્થાપિત થયેલા ધામો છે, પણ એકે ધામમાં અવતારીનું નિવાસ સ્થાન નથી. જ્યારે સભા મારે જ્યારે વાત કરે છે ત્યારે સભાની અંદર સ્વયં અવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે, અને ભગવાનને લઈને મહાનતા છે. સ્થાનની વળી શું કિંમત, નિત્ય પ્રલય જેને ઉલાળે નાખે સ્થાનની મહત્વતા શું કહેવાની. પણ સ્થાનની મહત્વતા એટલા માટે થઈ કે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સ્થાનની અંદર બિરાજમાન છે. અને મહારાજે મધ્યના 39મા વચનામૃતમાં એ વાત પણ બતાવી, મહારાજ કે જે અમે બિરાજમાન છીએ એ જ અક્ષરધામનું મધ્ય છે. મહારાજને લઈને મહત્વતા છે, મતલબ કે વૈકુંઠ ગોલોક ધામ અખંડ હોવા છતાં પણ અક્ષરધામ તુલ્ય નથી. કારણ કે અક્ષરધામમાં અવતારી પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, પેલા બે ધામમાં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન નથી. યદ્યપિ એ માયા અબાધિત ધામ છે, માયા અબાધિત ધામ છે, માટે એના જે માલિક છે એ પણ માયા અબાધિત છે. તો અહીંયા જે ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય એ શબ્દનું જે સંબોધન કર્યું એ ક્યાં અર્થમાં કર્યું. સ્વામી કહે કે તમે અવતાર સિવાય કોઈની પણ ઉપાસના કરશો, કોઈ પણ નહીં, એ ગુણી છે. અને ગુણીની ઉપાસના કરવાથી તમે નિર્ગુણ સુધી નહીં પહોંચી શકો, માને પરમાત્મા સુધી નહીં પહોંચી શકો. અને માનો કે તમે બીજા અવતાર આદિકની પણ ઉપાસના કરશો તોય પણ શ્રેષ્ઠ સુખ સુધી તો નહીં જ પહોંચી શકો. તમને ભલે માયા નાશ નથી કરી શકતી, પણ લીન કરી દે છે, એટલો તો બાધ છે જ, એટલો બાધ તો છે જ. તો સ્વામી કે તમે આ પુરુષોત્તમ સર્વોપરીની ઉપાસના જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી માયા તમને લીન કરી શકે પોઝિશન સુધી તો માયા પહોંચશે. એ હેતુસર સ્વામી એમ કે ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય. તમે એની ઉપાસના કરશો, અવતારીની ઉપાસના કરશો, તો એ તમે બહુ આગળ જાશો, બહુ આગળ જાશો, તો તમે કદાચ સનાતન ધામ સુધી પહોંચશો. પણ યાદ રાખજો, સનાતન જરૂર છે, પરંતુ એ સનાતન હોવા છતાંય માયાને બાધ તો પમાડી શકે છે અને લીન તો કરી શકે છે. તો લીન થાય અને કોટી કલ્પો સુધી લીન અવસ્થામાં પડી રહેવું પડે, એ પોઝિશન તો તમારી નિર્માણ થશે. જો તમારે અખંડ સુખને પ્રાપ્ત કરવું હોય તો પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને ભજ્યા સિવાય છૂટકો નથી. ગુણને સંગે ક્યાંથી નિર્ગુણ થાય, જ્યાંથી આવ્યા તેમાં પાછા સમય. તમે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને જો નહીં ભજો, ઈશ્વર આદિકોને ભજશો, અવતાર આદિકને ભજશો, તો એ જ્યાંથી આવ્યા છે એમાં તમને લઈ જશે, અને લઈ જશે એ લીન થશે. તમે લીન થઈને કેમ ના રહેશો? માટે લીન ન થવું હોય, સ્વરાડ થકા નિત્ય સુખમાં જો ગરકાવ થવું હોય તો પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને ભજ્યા સિવાય બીજો વિકલ્પ નથી. માટે આ પ્રગટ પ્રભુની ઓળખાણ કરી એનું તમે ભજન કરો તો બેડો પાર થઈ જશે. અને છેલ્લી કડે આવો અવસર હવે ફરી નહીં આવે. પ્રેમાનંદ તાળે દઈને કાવેરાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. આવો અવસર હવે ફરી નહીં આવે, આપણા મનમાં એક સંકલ્પ થાય. એમ કેમ લખ્યું? આવો અવસર હવે ફરી નહીં આવે. માનો કે કદાચ મોક્ષમાં અધૂર રહી ગયું, ફરી વાર માણસ જન્મવાનો, તો આ પુરુષોત્તમ નારાયણ તો સૂર્ય ચંદ્ર તે પે ત્યાં સુધી રહેવાના છે, કેમ ફરી વાર અવસર નો આવે? અવસર તો આવવાનો. પણ સ્વામી જે હેતુસર બોલ્યા છે અહીંયા સ્વામીનો લક્ષ મુખ્ય નિષ્ઠા પર આધારિત છે. યાદ રાખજો, સ્વામી અહીંયા જે લડી રહ્યા છે, સ્વામી આ કીર્તનમાં જે પાવા માગે છે નિષ્ઠા જ પાવા માગે છે, પ્રગટ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરાવવા જ માગે છે. એટલે સ્વામી આ શબ્દનું સંબોધન કરે છે, આવો અવસર હવે ફરી નહીં આવે. સ્વામી કે માનો કે આ પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી, એની બધી જ આજ્ઞા પાળ્યા પછી પુરુષોત્તમ નારાયણની ઓળખાણમાં તમને ફેર રહી જશે, તો તમે કા વૈકુંઠમાં જતા રહેશો, કા ગોલોકમાં જતા રહેશો, અને ફરીને પછી અહીં આવશો નહીં. અરે એના અધિષ્ઠાતા એમ કહે છે, એના અધિષ્ઠાતા એમ કહે છે પુરુષોત્તમ નારાયણ પધાર્યા માટે તમે જાઓ, તો તમે એમ કહેશો કે અમે તમને બરાબર ઓળખી, ઈ છે ઈ તમે છો, એના મનાવ્યા પણ તમે પાછા આવશો નહીં. આવશો નહીં તો ફરી વાર ઓળખાણ નહીં થાય, ઓળખાણ નહીં થાય તો પુરુષોત્તમ નારાયણના ધામને કોદી પામી શકાશે નહીં. એટલે તમને અવસર નહીં મળે, બીજાને તો મળવાનો. જેને સ્વામિનારાયણને ઓળખ્યા જ નથી, સ્વામિનારાયણનું ભજન નથી કર્યું, એને તો અવસર મળશે. એ તો ભજન કરીને બીજ બળ થશે, ફરી વાર જન્મશે, તે દાડો સ્વામિનારાયણનો આશ્રિત થશે, અક્ષરધામમાં જશે. પણ તમારો વિકલ્પ બંધ થઈ જશે. જે બીજા ઓફિસ ઉપર ઉભો જ નથી રહ્યો, બીજા ઓફિસ ઉપર ઉભો જ નથી રહ્યો અને કાગળિયા તૈયાર કરે છે, એને તો વિઝા મળવાની શક્યતા છે. પણ કાગળિયા તૈયાર કરીને જેવા કર્યા કાચા પોચા, અને વિઝા ઓફિસ ઉપર ઉભો રહી ગયો, પેલા એ કાગળિયા જો ચોકડો મારી દીધો, સમજાય? ઈ કેન્સલ, ભલે આગળ ઉભો તો, એ લાઈનમાં ઓલા કરતા આગળ ઉભો તો, લાઈનમાં આગળ ઉભો તો દેખાતું તેવું કે આને પેલા વિઝા મળશે, પણ એને પોઝિશન એવી નિર્માણ કરી ઠામકો ચોકડો લાગી ગયો, હવે એને વિઝા મળવાની શક્યતા જ નથી. ઓલો ભલે સ્વામી જગ્યાએ બીજા લાઈનમાં ઉભો, પણ કાગળ જો ક્લિયર જીધી થશે, કાગળ જો એને ક્લિયર રહેશે, તેને વિઝાનો સિક્કો પડી જવાનો. આ ફરી અવતારનું ભજન કરે, ફરી વાર પ્રગટ થશે, સ્વામિનારાયણનું ભજન કરશે, સ્વામિનારાયણ સર્વોપરી સમજાય. ભલે 100 જણા લાઈનમાં ઉભા એટલે 3 કલાક ઉભું રહેવું પડશે, 2-4 જન્મ લેવા પડશે, પણ જન્મ લઈને એને સ્વામિનારાયણની ઉપાસના સિદ્ધ થશે, તે દાડે અક્ષરધામમાં જશે. પણ સ્વામિનારાયણનો થયા પછી સ્વામિનારાયણને સર્વોપરી જો નહીં સમજે તો એના વિઝા ઉપર તો ચોકડો લાગી જાય, પછી એને અક્ષરધામની વિઝા ક્યારે નહીં મળે. માટે સ્વામી કે આવો અવસર હવે ફરી નહીં આવે. પ્રેમાનંદ તાળે દઈને ગાવે, સ્વામી કે તાળે વગાડીને કહું છું, નહીં મેળ પડે ફરી વાર. માટે આ ફેરી જો અક્ષરધામમાં જવું હોય તો સાવધાન બની મારની સર્વોપરી ઉપાસના દરડ કરજો. સ્વપ્નમાંય નહીં ને, મહારાજ અવતાર જેવા છે એ વાત, સ્વપ્નમાંય નહીં. અરે બીજા તો કોણ આપણી ઉપાસના તોડાવે, પણ ભગવાન સ્વામિનારાયણ દર્શન આપીને એમ કહે તું મને અવતાર જેવા સમજ તો જ અક્ષરધામમાં લઈ જાય, નહીં તો નહીં લઈ જાઓ. અને અવતાર જેવા જો તું મને સમજીશ તો જ અક્ષરધામ મળશે, અવતાર સમજવા જઈશ તો નરકમાં નાખીશ. તો મહારાજ ને કહી દઉં, મહારાજ હું તમને અવતાર જેવા કંત અક્ષરધામ આપું તો મારે મફતે નથી જોતું.